તારીખ 26-8-1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પારલામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98.
મુમુક્ષુતાની શરૂઆતથી લઈને અનુક્રમે મુમુક્ષુતા વર્ધમાન થાય છે ત્યારે જીવ કેવા પરિણામથી પસાર થાય છે અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ સમ્યક સન્મુખ પ્રભાવ સન્મુખતા સુધી પહોંચે છે એ વિષયનો વિસ્તાર આ પત્રમાં કરેલો છે. સ્વાધ્યાય ચાલી ગયો છે એનો સંક્ષેપ લઈએ તો કોઈ પણ મુમુક્ષુ જીવ જગતના પદાર્થો પ્રત્યેની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિષેર યત્ન કરે છે ત્યારે તેને મુમુક્ષુતા પ્રાપ્ત થાય છે. જ્યારે મુમુક્ષુતા પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવ પોતાના દોષને પોતાના પરિણામમાં થતા દોષિત ભાવોને અપક્ષપાતપણે અવલોકે છે, જુએ છે અને તેથી તેનો સ્વચ્છંદ મટે છે, કષાય રસ ઘટે છે અને જેટલો સ્વચ્છંદ અને કષાય રસ ઘટે છે તેટલા પ્રમાણમાં તેને સ્વરૂપની ઓળખાણ થવાની ભૂમિકા ત્યાં તૈયાર થાય છે. આવી કંઈક ભૂમિકા તૈયાર થયા પછી સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવામાં ત્રણ મુખ્યપણે દોષ રહે છે અથવા મુમુક્ષુને હોય છે. એ દોષ કેવી રીતે મટે અને એ દોષનું સ્વરૂપ શું છે એ સંબંધીનો વિસ્તાર હવે પછીના પત્રમાં છે. એમાં સૌથી પહેલો દોષ આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો છે. જીવના અભિપ્રાયમાં જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થ અને પ્રસંગમાં સુખ બુદ્ધિ હોય છે, સુખનો નિશ્ચય હોય છે, ત્યાં સુધી એને આત્મ સ્વરૂપનો નિશ્ચય, આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ શકતી નથી. એટલા માટે કે બે પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય છે. આગળ પણ આ સંબંધમાં 331 પત્રમાં પણ એ વાતનો ઉલ્લેખ એમણે કરેલો છે. પાનું 318. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકાર જ્યાં જ્યાં જીવને કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પ્રકારે સુખ ભાસે છે એ ભ્રાંતિગતપણે ભાસે છે. કેમ કે આત્માનું સુખ આત્મ સ્વરૂપને છોડીને અન્યત્ર ક્યાંય પણ નથી, તેમ છતાં જીવને ભાસે છે એ જીવની ભ્રાંતિ છે. અને જ્યાં સુધી એ ભ્રાંતિગત સ્વરૂપમાં જીવને સુખ ભાસે છે એટલે લાગે છે અને એની મીઠાશ આવે છે, વાલક વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ, પોતાનું અનંત સુખમય એવું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ત્યાં સુધી એને પોતાના સ્વરૂપની ઓળખાણ ન થાય, ભાષ્યમાન ન થાય. અને જ્યાં સુધી એ પ્રકારમાં જીવ વર્તે છે ત્યાં સુધી સ્વરૂપ તો ભાસતું નથી, પણ એ સિવાય એક વધારાનું નુકસાન એ છે કે ત્યાં સુધી એને સત્સંગનું મહાત્મ્ય એટલે સત્સંગનું મૂલ્યાંકન, સત્સંગની કિંમત યથાયોગ્યપણે તથારૂપપણે એટલે યથાયોગ્યપણે લાગતી નથી અથવા લાગવી અસંભવિત છે. ભાષ્યમાન થવું અસંભવિત છે. ભાષ્યમાન થવું એટલે લાગવું, ફીલ થવું. વિચારમાં આવે કે સત્સંગનું મૂલ્ય ઘણું છે પણ એવું લાગે નહીં, આવી એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે અને જીવ એમાં છેતરાય છે. મને તો બરાબર, મારો વિચાર તો બરાબર છે, સત્સંગ ઘણો કિંમતી છે, પણ એને યથાયોગ્ય પણ એ વાત લાગી નથી અથવા લાગવું અસંભવિત છે. આવી એક પરિસ્થિતિ જ્યાં સુધી ભ્રાંતિગત સુખમાં જીવને મીઠાશ વર્તે છે ત્યાં સુધી રહે છે. અહીંયા ચાલતા પ્રકરણમાં આ વિષયને બહુ સૂક્ષ્મતાથી કૃપાળુદેવે ખોલ્યો છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એવો જે અભિપ્રાય છે કે આત્મામાં પરમ આનંદ છે અને આત્મા પોતાનું અસ્તિત્વ સત એટલે નિરાલંબપણે નિરપેક્ષપણે સ્વતઃ ટકાવી રહ્યો છે, શાશ્વતપણે પોતાના અસ્તિત્વમાં રહેલો છે એવું નિશ્ચય ત્યાં સુધી ઉત્પન્ન થતો નથી, અથવા એવો નિશ્ચય નહીં હોવાને લીધે, એવો નિશ્ચય નહીં કર્યો હોવાને લીધે જીવને માનસિક સુખની અપેક્ષા રહે છે. અલ્પ પણ સુખેચ્છામાં શું કહેવું છે, માનસિક સુખની અપેક્ષા રહે છે. એટલે મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે અને તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. એટલું વચન લખીને કૃપાળુદેવે કૌંસમાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે કે આટલો મુમુક્ષુ પોતાના દોષ જોવાના સ્ટેજ સુધી આગળ વધ્યો, સ્વચ્છંદ દબાયો અને હજી એને બાહ્યસાતાના કારણો કેમ પ્રિય લાગે, ન લાગવા જોઈએ, પોતાને આશ્ચર્ય થાય છે. પણ સ્વરૂપ સુખનો નિશ્ચય નહીં હોવાને લીધે જ્યાં સુધી સ્વરૂપમાં સુખ છે એવો નિશ્ચય નથી થતો, એવું સ્વરૂપની ઓળખાણ નથી થતી, ત્યાં સુધી અનાદિનું બાહ્ય પદાર્થમાં સુખ છે, માનસિક શાંતિ સુખરૂપ છે એ પ્રકારનું નિશ્ચયરૂપ જે પરિણમન છે, નિર્ણયરૂપ જે પરિણમન છે એ મળતું નથી, એની પરિણતિ ચાલતી રહે છે અને તેને લીધે મુમુક્ષુતામાં પણ એને ઠીકપણું આવી જાય છે. હું ઠીક છું, હું આગળ આટલો તો આગળ વધ્યો છું, હળવે હળવે હજી પણ હું હવે આગળ વધતો રહીશ. અહીંયા જે મુમુક્ષુતામાં ઠીકપણું લાગે છે એ પણ એક પ્રકારની માનસિક શાંતિ છે. બાહ્ય અનુકૂળ પદાર્થોમાં ઠીકપણું લાગવું એમાં પણ માનસિક શાંતિ છે અને મુમુક્ષુતામાં પણ ઠીક લાગવું એ પણ માનસિક શાંતિ છે. તો બંનેમાં માનસિક શાંતિ તો સામાન્ય રહી અને સ્વરૂપ સુખની ઓળખાણ નથી, સ્વરૂપમાં સુખ છે એનો નિશ્ચય નથી, આત્મામાં સુખ છે એ હજી એને જોયું નથી, એને દેખાણું નથી પોતાને, ત્યાં સુધી આવા ભ્રાંતિગત સુખમાં જીવ રોકાય છે. રોકાવાનું આ કારણ છે. એટલે એમ લખ્યું છે કે ત્યાં આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે અથવા રહે છે ત્યાં હજી, અને તેથી કરીને જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ નુકસાન છે. એટલે આગળ વધવું જોઈએ, આગળ ન વધી શકે. એ બેનો તફાવત સમજવામાં આવ્યો છે કે નથી આવ્યો? પેલા મુમુક્ષુતામાં સત્સંગના યોગે સંસારમાં જે બાહ્ય પદાર્થોમાં અનુકૂળતામાં સુખ છે એના કરતા આત્મામાં જે સુખ છે એ વાત જુદી છે. આ સુખ ખરેખર સુખ નથી, એ અનુભવની યુક્તિથી સમજાય છે. અનુભવની યુક્તિ એટલે શું? કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. મીઠાઈ ભાવે છે, ભાવે છે એવી મીઠાઈમાં સુખ છે, ખાતા ખાતા તોબા પોકારી જાય, ખાતા ખાતા જો વધારે ખાય તો ત્રાસ થઈ જાય કે ન થઈ જાય, હવે વોમિટ થશે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ સુખની કલ્પના હતી, સુખ ભ્રાંતિગતપણે હતું. તેથી પંચેન્દ્રિયના દરેક વિષય જીવ બદલી નાખે છે, બદલ્યા વિના ચાલે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એમ બતાવે છે કે ત્યાં સુખ નહોતું, એક સુખની ભ્રાંતિ થઈ હતી, સુખાભાસ હતો. એ અનુભવપૂર્વકની યુક્તિથી સમજાય છે, પણ ત્યાં ખરેખર સુખ નથી એવો અનુભવ નથી થયો. સમજ આવી આ યુક્તિથી. પણ જે વખતે પરિણામ વર્તે છે ત્યારે એમાં મીઠાશ હોય તો સુખનો અનુભવ કરે છે જીવ. ખરેખર વાસ્તવિકપણે તે વખતે જીવને આકુળતા થતી હોય છે, પણ જીવની દ્રષ્ટિ મલિન હોવાથી અને નિશ્ચય વિપરીત હોવાથી, સુખની કલ્પના કરેલી હોવાથી મિસકોન્સેપ્ટ છે. એ વખતે સુખ લાગતું નથી, એ વખતે દુઃખ લાગતું નથી. સુખ લાગે છે પણ દુઃખ લાગતું નથી. એ સુખ લાગે છે એ ભૂલ દુઃખ લાગે તો મટે, કેમ કે વાસ્તવિક દુઃખ છે. વાસ્તવિક દુઃખ હોવા છતાં સુખ લાગે છે. આ પરિસ્થિતિ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી જીવની યોગ્યતા રોકાયેલી હોય છે. એનો અનુભવ સુખરૂપ પહેલા લાગ્યો. મીઠાઈનું એક બટકું ખાધું, બહુ સારું લાગ્યું શરૂઆત કરી ત્યારે, થોડું વધારે ખાવા લલચાયો, ખાધું, પછી પરિણામની અંદર ઓટ આવી ગઈ. જે ખાવાનો ઉત્સાહ હતો એ ઠંડો પડવા માંડ્યો. એ પરિસ્થિતિ આવી કે હવે નહીં ચાલે, હવે બિલકુલ નહીં ચાલે, થોડુંક પણ નહીં ચાલે. એ અનુભવ થયો કે ન થયો? પણ એની યુક્તિ એટલા માટે કહી કે એ પરિણામ ચાલતા હતા ત્યારે કેમ દુઃખ ન લાગ્યું, પાછળથી દુઃખ લાગ્યું? માટે યુક્તિથી સમજો છે, અનુભવથી નથી સમજો. પણ યુક્તિ અનુભવ પ્રધાન છે. ખાતા ખાતા સુખના પરિણામ દુઃખમાં પલટાઈ ગયા એવો અનુભવ થયો કે ન થયો? પણ પાછળથી કેમ પલટાણા? એ જ વખતે દુઃખ લાગવાનું ચોખ્ખું જ્ઞાન કેમ નહોતું? જ્ઞાન તો ચોખ્ખું હોવું જોઈએ. દુઃખને દુઃખ જ અનુભવે, સુખને સુખ જ અનુભવે, દુઃખને સુખ અનુભવે ત્યાં સુધી એ સુખ પ્રત્યેના પરિણામ છૂટી શકે નહીં. કેમ કે નિશ્ચય ઉલટો છે, અહીંયા અભિપ્રાય ઉલટો છે. આધારે યુક્તિના આધારે નક્કી કર્યું કે આમાં સુખ નથી. અને સુખ આત્મામાં છે એ જોયું નથી. ભલે શાસ્ત્રથી, નાની ગુરુથી, ન્યાયથી, યુક્તિથી, અનુમાનથી, વિચારણાથી સુખ આત્મામાં છે એમ ભલે સ્વીકાર આવ્યો હોય, તો પણ જ્યાં સુધી એને પોતાને પોતામાં સુખ દેખાય નહીં, સુખનો સેમ્પલ દેખાય નહીં, ત્યાં સુધી એને સુખના સમુદ્રનો સ્વીકાર નહીં આવે. જેમ માણસ ખોટી રીતે છેતરાય નહીં, એમ આ જીવ પણ એ બાબતમાં ખોટી રીતે છેતરાતો નથી. ગમે એટલો સમજાવે એને, હા પણ પાડે કે બરાબર છે, સુખ આત્મામાં છે, તમારી વાત ન્યાયયુક્ત છે, ન્યાય સંપન્ન છે, આ યુક્તિથી અનુભવમાં પણ સમજાય છે, પણ અંદરનું સુખ દેખાય નહીં ત્યાં સુધી ખરેખર માનવા તૈયાર નથી. ત્યાં સુધી એનો ઉલટો નિશ્ચય, વિપરીત અભિપ્રાય બદલાતો નથી કદી. આવું બને છે એટલે જીવને એ સુખની ઈચ્છા રહ્યા કરે છે અને ત્યાં જીવની યોગ્યતા રોકાઈ જાય છે. જે આગળનો ક્રમ છે એ ક્રમ બરાબર સાચવવાનો છે. આ પત્રમાં રૂપાળુદેવે જે ક્રમ આપ્યો છે એ ક્રમ તો બરાબર, ત્યાં સુધી તો એને આવવું જોઈએ. મોક્ષાર્થી થઈને પૂર્ણશુદ્ધિના લક્ષ્ય પોતાના પરિણામને નિષ્પક્ષપણે અવલોકવા સુધી તો આવવું જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી. ત્યાર પછી હવે આ જે ભૂલ ઊભી થાય છે અથવા રહી જાય છે એને મટાડવા માટે જો એ બુદ્ધિપૂર્વક એમ સમજ્યો છે પોતે કે સુખ આત્મામાં છે, તો એ આત્મસ્વરૂપ કેવું છે એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થવી ઘટે છે. કેમ લીધે અહીંયા કે અરિયંત પરમાત્માની દશાથી માંડીને તેરમા ગુણ સ્થાનથી માંડીને સાદે અનંતકાળ પર્યંત તે આત્માઓ પરમાનંદમાં બિરાજમાન રહે છે, એક સમય માટે પણ અને પરિણામના એક અંશમાં પણ ત્યાંથી ખસીને બીજા વિષયમાં એ આવતા નથી. નહીતર બીજા વિષયમાં આવવાનો વધારેમાં વધારે સ્કોપ કેવળ જ્ઞાનમાં છે. જ્યારે જ્ઞાન અતિશુદ્ધ થાય છે, સંપૂર્ણ શુદ્ધ થાય છે, ત્યારે એ જ્ઞાન ભલે અંતર્મુખ રહ્યું હોય તો પણ એમાં લોકાલોક ત્રણ કાળ સહિત પ્રતિભાસે છે. અને લોકમાં વિચિત્રતા કેટલી, જગતની વિચિત્રતા કેટલી પાર વગરની છે. આખા જગતની બધી જ વિચિત્રતાઓ, અરે ત્રણેય કાળની વિચિત્રતાઓ એક સાથે જણાય તો પણ એ જોવા માટે ઉપયોગ ફરે એટલી લાલચ ઉપયોગને થતી નથી અથવા તે આત્માને થતી નથી. એનું કારણ શું? અહીં તો રસ્તા ઉપર થોડા વાજા વાગે ને ત્યાં ધ્યાન ત્યાં જાય કે છે શું, આ શું નીકળ્યું અહીંથી. અને જો કોઈ પણ પ્રોસેસર નીકળે છે ત્યારે માણસો જોવા ઉભા રહે છે કે નહીં, ઘર રસ્તા ઉપર હોય તો બારી માસે જોશે. અને એ જોયું હોય તો પણ જોવા રોકાશે, એમ નથી કે પછી પહેલું વહેલું જોવે છે. એવી સંસારી જીવની સામાન્ય માણસની કુતૂહલ વૃત્તિ છે. એ કુતૂહલ સર્વાંશે નાશ પામે છે સાધક દશામાં, અને કેવળ જ્ઞાન દશામાં તો આખો લોક ત્રણ કાળ સહિત જણાય તો પણ ઉપયોગ પલટતો નથી. જરા પણ ખસતો નથી. એનું કારણ શું? એવું શું છે આત્મ સ્વરૂપમાં, એવું શું છે કે જેને કારણે ઉપયોગ બહાર આવતો નથી અને અંદર ને અંદર રહે છે, કે અંદર અનંત સુખનો ભંડાર ભરેલો છે. એ સુખને છોડીને દુઃખમાં શું કરવા આવે? શીતો છાંયડો મળે તો પણ બળબળતા અંગારા જેવા તડકામાં કોઈ ઊભું રહેતું નથી. કીડી હોય તો ચાલી ને છાંય વહી જાય. એ તો બે ઇન્દ્રિય જીવ છે કે ત્રણ ઇન્દ્રિય જીવ છે? શું? ત્રણ ઇન્દ્રિય જીવ છે. તો એને મન નથી. વિચાર કહેવાનો મતલબ એ છે કે વિચાર કરવા માટે એને મન નથી. તો પણ તડકામાં છે એ ચાલીને છાંયામાં આવી જશે. ત્રસ જીવ છે ને, ત્રાસ પામે છે ત્યાંથી. એટલો સુખ દુઃખનો સંસ્કાર, અનુભવનો સંસ્કાર તો ત્રણ ઇન્દ્રિય જીવમાં પણ છે. મન વગરનું પ્રાણી છે. તો પછી જેને કેવળ જ્ઞાન સાથે અનંત પરમાનંદ પ્રગટ થયો હોય, એ પોતાના પરમાનંદને છોડીને ઉપયોગ બહાર જાય ને આકુલતા ઉત્પન્ન થાય એવી દશામાં કેમ આવે? આવવાનો પ્રશ્ન જ નથી. સ્વરૂપની ઓળખાણ થવાની, અહીંયા તો વાત ત્યાં લઈ જવી છે કે આવું અદ્ભુતથી અદ્ભુત આનંદમય સ્વરૂપ છે પોતાનું. એ સ્વરૂપ કેવું છે કે સિદ્ધ પરમાત્મા ખસતા નથી ત્યાંથી અનંતકાળ પર્યંત, ત્યારે ત્યાં જ ઉપયોગ રહી જાય. પરિણમન સમયે સમયે પલટે છે, ઉત્પાદન ચાલુ છે, પણ ત્યાં ને ત્યાં આનંદમાં ને આનંદમાં રહીએ છે. એ સ્વરૂપ કેવું છે કે જેથી આવું બન્યા છે? એવા પોતાના સ્વરૂપની અપૂરો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો વર્તમાન સાતાને એ ભૂલી જાય. એક નવી આકાંક્ષા, નવી આતુરતા ઉત્પન્ન થાય કે મારું સ્વરૂપ કેવું, કે જરૂર જે સ્વરૂપના આશ્રયે પહેલે ધડાકે સમ્યક દર્શન પ્રગટ થઈ અને છેવટે કેવળ જ્ઞાનને પરમાનંદની દશા પ્રગટ થયા વિના રહે નહીં, એ સ્વરૂપ કેવું? એ સ્વરૂપની અંતરખોજમાં, અંતરશોધમાં એ મુમુક્ષુ આત્મા ખોવાઈ જાય. શું પરિસ્થિતિ આવે? સાવ ખોવાઈ જાય. એને વર્તમાન દશામાં કેટલો વિકાસ થયો છે જોવાની ફુરસદ ન મળે અને નીતરી જ જોયા કરે કે મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ થાય છે. પહેલા આમ નહોતું થતું, હવે આમ થવા માંડ્યું, પણ એનું કાંઈ કામ નથી. એ વાતનું કાંઈ તારે કામ નથી, હજી કામ ઘણું બાકી છે. હા, થાય થાય આવશે, એજન્ડા ઉપર આવશે એટલે વિસ્તાર થઈ લેશું. આપણે હાથે હાથ દિવસમાં આ જ ચાલવાનું, બીજું ચાલી શકે એવું નથી. આમાંથી નીકળવું જ મુશ્કેલ છે એવો પત્ર છે. જ્યાં સુધી વર્તમાન અલ્પ વિકસિત અવસ્થા ઉપર પણ દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી એ વખતે એને પોતાના સ્વરૂપની શોધ કરવી છે, એ વાત ચૂકાઈ જાય છે. કે જે શોધને અંતે એ સ્વરૂપની મુખ્યતા થાય. જો આત્મામાં અનંત પરમાનંદ છે એવું ભાસે અને એના સેમ્પલ પૂર્વક ભાસે, પ્રત્યક્ષ છે એવું ભાસે અને પ્રત્યક્ષ અંશે ભાસે, ભાસવાનો અંશ પણ જ્ઞાનનો પ્રત્યક્ષ, ત્યારે એને પ્રતીત થાય છે, અનુભવાંશે પ્રતીત થાય છે. 751માં શું શબ્દો વાપર્યો? પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત, તેને બીજું સંકેત કહે છે. એને ખાતરી બંધ લાગે છે કે મારા આત્મામાં અનંત 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 સુખ ભરેલું છે, જેની હદ નથી એટલું સુખ ભરેલું છે. એવો નિશ્ચય થવા માટે, એવી ઓળખાણ થવા માટે એની જે શોધ ચાલવી, અંદરમાં ને અંદરમાં શોધ ચાલવી, એની પ્રવૃત્તિમાં જીવ એટલો બધો પડી જાય, એટલો બધો ગૂંથાઈ જાય કે વર્તમાનમાં જે વિકાસ થયો છે એ જોવાની એને ફુરસદ પણ રહે નહીં. પણ એ પરિસ્થિતિમાં ના આવે તો વર્તમાન અવસ્થાને જોયા કરે ને રોકાઈ જાય, જોયા કરે ને રોકાઈ જાય, સરવાળે પાછા જવાનો વારો આવે. સરવાળે એ પરિણામ આગળ વધવાને બદલે પાછળ જાય, આ પરિસ્થિતિ ઊભી થાય. ચાલુ હતો બીજો દોષ લીધો છે, પરમ દૈન્યતાની ઓછાઈ અથવા પરમ વિનયની ઓછાઈ. કહે છે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. ત્યાં એક ફૂટનોટ પણ મૂકેલી છે કે સત્પુરુષને તથારૂપ ઓળખાણ થઈએ, એટલે ખરેખરી ઓળખાણ થઈએ, સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું, તેને પરમ વિનય કહ્યો છે. અને તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે, એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને યોગ્યતા પણ આવતી નથી. અને એવો જે પરમેશ્વર બુદ્ધિ, એવી જે બુદ્ધિ કે પરમ દૈન્યત્વ સૂચવે છે અથવા પરમ વિનયને સૂચવે છે, આ વાત ઉત્પન્ન થવી કઠણ છે અને ઉત્પન્ન થાય તો એનો નિવેડો આવી જાય. કેમ કે સત્પુરુષ છે એ પણ બીજા સંસારી જીવો જેવી રીતે બાહ્ય જીવનમાં જીવે છે એવા જ પ્રકારે બાહ્ય જીવનમાં જીવે છે. અનેક પ્રકાર છે સંસારી જીવોના બાહ્ય જીવનમાં, એમાં કોઈ ને કોઈ પ્રકાર એવો સામાન્ય પ્રકાર જ હોય છે. આત્મજ્ઞાન થાય એટલે કોઈ બીજો બારમા ફેરફાર થઈ જાય છે એવું તો બનતું નથી. જેમ બધા જ માણસોને અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય હોય છે, એમ જ્ઞાનીને પણ જ્ઞાન દશામાં તો અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો જ ઉદય હોય છે. જ્ઞાન તો કોઈ એક ક્ષણે ઉત્પન્ન થયું છે અને કર્મ તો પૂર્વ ભાવમાં મોટા ભાગના બંધાયેલા છે, આગળના ભાવમાં બંધાયેલા છે અને એ પહેલાની દશામાં બંધાયેલા છે જે અજ્ઞાન દશા છે. એટલે એનો ઉદય એવો જ આવે જેવો બીજાને આવે એવો જ એને ઉદય આવે, અને એ ઉદયમાં એવી જ એની પ્રવૃત્તિ હોય, ઉદયને અનુસરતી બાહ્ય પ્રવૃત્તિ. અંતર પરિણામમાં અલબત્ત બહુ મોટો ફરક હોય છે તો પણ બાહ્ય પ્રવૃત્તિ એવી જ હોય છે. એવા સામાન્ય સંસારી દેખાતા જીવમાં પરમેશ્વર બુદ્ધિ સ્થાપવી એ મન જલ્દી કબૂલ કરે એવી વાત નથી. અને તેથી અનંતકાળે પણ સત્પુરુષની ઓળખાણ નથી થઈ, કેમ કે આવી એક વિટમણાવાળી આ પરિસ્થિતિ છે, સહેલી વાત નથી. પણ પરમેશ્વર બુદ્ધિ આવે જ છૂટકો છે, અને એ સિવાય યોગ્યતા રોકાઈ જાય છે, આગળ પોતાને જ સ્વરૂપની ઓળખાણ થવાની યોગ્યતા થતી નથી. કેમ કે સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ એ બીજું સંકેત છે, પણ એ પહેલું સંકેત થયા પછી થાય છે, અને પહેલું સંકેત તો સત્પુરુષની ઓળખાણ છે. એટલે એની સ્વચ્છંદ નિરોધ ભક્તિ, આજ્ઞા રૂચિ રૂપ એ પ્રકારના જે ત્રણ વિશેષણો વાપર્યા છે 751માં એ પરિણામોનું વર્ણન કર્યું છે. પહેલા જ પુરુષના વચનની પ્રતીતિ રૂપ, એમના વચનમાં આત્મકલ્યાણ, મારું આત્મકલ્યાણ અવશ્ય છે એવી ખાતરી, એવી પ્રતીતિ. પ્રતીતિ રૂપનો અર્થ શું? કે આ સત્પુરુષ છે મારા માટે પરમાત્મા છે, પરમેશ્વર છે, અને એમના વચનો મારા આત્મકલ્યાણ માટે અવશ્ય કામમાં આવે એવા છે, એવો વિશ્વાસ, એવી ખાતરી ઉત્પન્ન થઈ જાય છે. એને વચનની પ્રતીતિ એવી કોઈ અપૂર્વ રૂચિ પ્રગટે. રૂચિ ક્યારે પ્રગટે? જરૂરિયાત સમજાય ત્યારે. જરૂરિયાત વિના રૂચિ નથી. પોતાને પોતાનું આત્મકલ્યાણ થવાની એટલી જરૂરિયાત લાગે છે કે એમની આજ્ઞામાં જ રહેવું ને આજ્ઞા બહાર જવું નહીં જરા પણ. અને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ, આપ્ત પુરુષની ભક્તિ સ્વચ્છંદ નિરોધપણે, એટલે શું? એમનું સ્વરૂપ ઓળખીને જે બહુમાન આવે ત્યારે એને ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું સ્વરૂપ પણ સમજાઈ જાય. વર્તમાન જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, ત્રણેય કાળના જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ જાય. એને એક હીરાને ઓળખે, એ જગતમાં જેટલા હીરા હોય એ બધાને ઓળખે, ને કાચને પણ ઓળખે. એટલે સદગુરુ અને અસદગુરુની ઓળખાણ એને થઈ જાય. અને તેથી સ્વચ્છંદે કરીને અસદગુરુને સેવે નહીં, અને સ્વચ્છંદે કરીને કોઈ પણ જ્ઞાની પ્રત્યે અવિનય થાય એવા પ્રકારના પરિણામમાં આવે નહીં. નહીતર અમે તો આને માનનારા અને બીજાને નહીં માનનારા એ વાત આવ્યા વિના રહેશે નહીં. તો ત્યાં જીવનો સ્વચ્છંદ છે. અહીં તો હજી ઘણું કહેશે. બીજા જ્ઞાનીઓ ક્યાં? જગતના સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવશે એમ કહે છે. પ્રકરણ તો બહુ સારું છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પરમ ધર્મ, ધર્મ ન કહ્યો, મુમુક્ષુની ભૂમિકાનો એ પરમ ધર્મ છે એમ કહ્યું છે. એટલી બધી મુખ્યતા એ વાતને આપી છે. કેમ? કેમ કે એ સ્થિતિમાં જ્યારે કોઈ પણ જીવ આવે છે ત્યારે એ જીવનો દર્શન મોહ અત્યંત ગળી જાય છે, અત્યંત ગળી જાય છે. એટલે એને પહેલું સંકેત કીધું છે. અને બીજું, સંકેત પામવાને યોગ્ય થાય છે એ કેવી રીતે? કે સત્પુરુષના પરિણમનથી એ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. પરિણમન જોઈને એ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. ઓળખાણ ક્યાંથી થઈ છે? બહારમાં તો ઓળખાણ થવાની કોઈ પરિસ્થિતિ જ નથી. બાહ્ય પરિસ્થિતિ તો ઓળખાણ થાય એવી બિલકુલ નથી. પણ અંતર પરિણતિ, પરિચયને કારણે જેને થઈ, અંતર પરિણતિની ઓળખાણ થઈ, અંતર પરિણતિના દર્શન થયા, ઓળખાણ થઈ ત્યારે દર્શન થયા ને ઓળખાણ થઈ ત્યારે એ જીવને પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. એની પાછળ બહુ મજબૂત લોજિક છે, અથવા બહુ ઠોસ ન્યાય રહેલો છે. કેવી રીતે? કે સત્પુરુષની જે અંતર પરિણતિ છે એના નિજ પરમાત્મા સાથે જોડાયેલી છે, અને એ પરિણતિ સ્વરૂપાકારે થયેલી છે. પરિણામનો એ સ્વભાવ છે કે જે પદાર્થને તે અવલંબે તદાકાર પરિણામ થાય. એ બધાને સામાન્ય અનુભવ છે કે કાળીજીરીનો ફાકડો મારે ત્યારે આખે આખો જાણે કડવો થઈ ગયો હું, અને મીઠી ચીજ ખાય ત્યારે આખે આખો હું ગળ્યો થઈ ગયો. જેને અવલંબે તદાકાર પરિણામ થઈ જાય. તો અહીં તો નિજ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષને અંતરમાં પોતાના નિજ પરમાત્મ પદનું અવલંબન આવે છે ત્યારે એ પરિણામ પણ તદાકાર, સ્વરૂપાકાર, પરમાત્મ સ્વરૂપના આકારે સદ્રશ ઉત્પન્ન થઈ જાય છે. અને તેથી તેમની પરિણતિમાં બિરાજમાન, એટલે કે તેમના પરિણતિરૂપ હૃદયમાં બિરાજમાન. આ પંપિંગ સ્ટેશનને પરિણતિને હૃદય કહ્યું છે, ત્યાં એ હૃદયમાં બિરાજમાન પરમાત્માના દર્શન થાય છે. અને ત્યારે એ સત્પુરુષ, સત્પુરુષ રૂપે નહીં, મનુષ્ય રૂપે તો નહીં, પણ સત્પુરુષ રૂપે નહીં, પરમેશ્વર રૂપે દર્શન એને થાય છે. એટલે પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ કોઈ કલ્પના નથી. મુમુક્ષુ જીવને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય છે એ કોઈ કલ્પિત વાત નથી, કોઈ અતિશયોક્તિથી કરેલી વાત નથી, એક્ઝાજરેશન નથી કોઈ, એક હકીકત બને છે એનો અહીંયા ઉલ્લેખ છે. એક ન્યાય તો બહુ ઠોસ ન્યાય છે. બીજો એક ન્યાય એવો છે એમાં કે આ જીવને સંસાર સમુદ્રની મધ્યમાં પોતે ડૂબી રહ્યો છે એવું જે દિવસે ભાન થાય તે દિવસે શું એ તરવા માટે ફાંફા મારશે. અત્યારે પ્લેન ક્રેશ થયું હોય સમુદ્ર ઉપર અને સમુદ્રની મધ્યમાં પડી જાય તો શું કરે? છત્રીથી નીચે તો ઉતરો પણ નીચે પાણી આવ્યું, લાઈફ જેકેટથી નીચે ઉતરી ગયો આલો, પણ નીચે તો પાણી છે એટલું, પાણી પાણી પાણી, જળબંબાકાર ચારે બાજુ પાણી દેખાય છે. કેટલું ઉતરે? તરતા આવડતો હોય તો કેટલું ઉતરે? અડધી કલાક, કલાક, બે કલાક, ચાર કલાક, છ કલાક, તો ખલાસ થાકી જાય, ડૂબી જાય. ત્યારે કાંઈ પણ સાધન પકડવા માગે છે કે જેથી એને પરિશ્રમ કર્યા વિના તરી શકાય. હવે એમાં કોઈ લાકડું તરતું તરતું આવ્યું તો પકડે કે ન પકડે? એ વખતે એવા ટાયલા કરે કે સ્ટીમર મળો તો બેસી જાઓ, નહીં તો નથી બેસવું, લાકડું નથી પકડવું, સ્ટીમરમાં બેસીને કાંઠે જવું છે એવું કરે. હોડી મળે, માણ કોક મોકલે તો મારે બેસવું છે, નહીં તો આવી રીતે લાકડું પકડીને મારે કાંઈ કાંઠે નથી જવું, એમ વિચાર આવે. તણખલાને બાજે, લાકડાને નહીં, ડૂબતો તણખલાને પકડે, આ કહેવત છે આપણે. એમ વર્તમાન કાળમાં સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવ રૂપી સ્ટીમર તો તરવા માટે મળે એવી પરિસ્થિતિ રહી નથી. એને તો 2500 વર્ષ વ્યા ગયા. કોઈ કેવળ સર્વજ્ઞ પરમાત્માનો જમાનો 2500 વર્ષ પહેલા ખલાસ થયો, એટલે સ્ટીમર તો મળવાની નથી તરવા માટે. પછી રહ્યા નિગ્રંથ ગુરુ જ્ઞાની ભાવલિંગી સંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ જેને પંચપરમેષ્ટિમાં કહીએ છીએ, એ પણ છેલ્લા 600-700 વર્ષ બિરાજમાન હોય, અંતરબાઈ નિર્ગ્રંથ હોય, કે જેમની પવિત્ર દશા જોવા માત્રથી સમ્યક દર્શનને ઉત્પન્ન કરે એ સ્થિતિ નથી રહી. હવે સત્પુરુષ બિચાર એ જમાનો છે કે કોઈ જ્ઞાની પુરુષ હજી થાય છે, ક્યારેક ક્યારેક કોઈ કોઈ જ્ઞાની પુરુષનો અવતાર થાય છે અને ત્યારે બીજા એના સંપર્કમાં આવેલા અનેક જીવોને તરવાનું એ કારણ બને છે. જે જીવ એની વાણીથી અને એના સત્સમાગમથી તરે છે એ જીવને પોતે સમુદ્રની મધ્યમાં ડૂબતો તો એનું ભાન હોય છે. જેટલી ઝડપથી એ સ્ટીમરને પકડે એટલે જેટલી પરિણામની ગતિથી એ પરમેશ્વરને પકડે એવી જ ગતિથી એ સત્પુરુષને પકડશે. અને ત્યારે એને એમ લાગે છે કે આ જીવને ભૂતકાળમાં અનંત તીર્થંકરો મળ્યા, અનંત તીર્થંકરોના સમોસરણમાં જઈ આવ્યો, પણ કલ્યાણ ન સાધ્યું. હવે જો આ સત્પુરુષના યોગે કલ્યાણ સધાય તો અનંત તીર્થંકરથી પણ અધિક એવો યોગ પ્રાપ્ત થયો છે એવું એને ભાષા વિના રે નહીં એમ કહેવામાં તીર્થંકર દેવનું અપમાન નથી પણ એક વાસ્તવિકતા છે. જગતમાં પણ દરિદ્રી માણસને કોઈ ખરે વખતે મદદ કરે ત્યારે દુનિયાના અબજોપતિ કરતાં પણ એ લખપતિ માણસ એને અબજોપતિ દેખાય છે, કે મારા માટે તો એ અબજોપતિ કરતાંય વધારે છે. કેમ કે એની મદદથી અત્યારે હું કરોડપતિ કે અરબપતિ થઈ ગયો છું. એ પરિસ્થિતિમાં વાસ્તવિકતા રહેલી છે. તેથી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે કે આવી એક પરિસ્થિતિ આવે છે અને એ પોતાના અનુભવથી આવે છે, પોતાને એમ ભાસે છે ને આવે છે, એમને અધરથી એ વાત નથી. અને એ પરિસ્થિતિ યોગ્યતાને સૂચવનારી છે. કેમ કે એ વખતે દર્શનમાં અત્યંત ઘટી જાય છે અને જીવ આત્મ સ્વરૂપને ઓળખવાને પાત્ર થાય છે. ત્રીજો એક ન્યાય એવો છે એ વિષયમાં કે આત્મ સ્વરૂપની ઓળખાણમાં નિજ સ્વભાવની ઓળખાણ છે અને નિજ સ્વભાવ શક્તિ રૂપે રહેલો છે. જ્યારે સત્પુરુષમાં સ્વભાવ પ્રગટ રૂપે વ્યક્તિ રૂપે જોવામાં આવે છે, એમની જે પરિણતિ છે એમાં સ્વભાવ પ્રગટ થયો છે એટલે સ્વભાવની ઓળખાણ ત્યાં થઈ, સત્પુરુષની ઓળખાણ થઈ ત્યાં સ્વભાવની ઓળખાણ થઈ. એટલે સ્વભાવની ઓળખાણ થવાની ક્ષમતા જેને પ્રાપ્ત થઈ તેને આત્મ સ્વરૂપની ઓળખાણ સહજ માત્રમાં થાય એવી યોગ્યતા કેમ પ્રાપ્ત ન હોય, એને યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. એટલે એ બીજા સંકેતમાં આવે છે અને આગળ વધીને ત્રીજા સંકેતને પણ એ પ્રાપ્ત કરે છે. આમ સિદ્ધિ લાઈન, સમ્યક દર્શનની સિદ્ધિ લાઈન સત્પુરુષના પરિચયથી ઓળખાણ થવામાં જોડાઈ જાય છે. ત્યાં સુધી સમ્યક દર્શનની લાઈન જોડાતી નથી અને જે વાંચન વિચાર ભક્તિ ગમે તે કર્યા કરે છે અને એ જેની રિપીટેડ પ્રવૃત્તિમાં આયુષ પૂરું કરી લે છે પણ મૂળ લાઈન એને હાથમાં આવતી નથી, સમયનો આંતરો પડે છે, એક સમયે નથી થતી, એમાં કોઈ વિશેષ યોગ્યતાની જરૂર પડે છે. સ્વરૂપની ઓળખાણ થવામાં વિશેષ યોગ્યતાની જરૂર પડે છે એટલે ત્યાર પછી એની મુમુક્ષુતા વર્ધમાન થાય છે. જ્યારે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે તેમને પ્રત્યેના ભક્તિના પરિણામ અતિશયપણે થયા કરે છે, અતિશય ભક્તિના પરિણામ થાય, બેહદ ભક્તિના પરિણામ થાય. કેમ કે પરમેશ્વરપણું એટલે બેહદ ભક્તિ આવે, એ ભક્તિના પરિણામોથી દર્શનમાં તૂટતો જાય, તૂટતો જાય, તૂટતો જાય. જેમ જેમ દર્શનમાં તૂટતો જાય તેમ તેમ જ્ઞાનમાં નિર્મળતા આવતી જાય અને જ્ઞાનમાં પર્યાપ્ત માત્રામાં નિર્મળતા આવે ત્યારે જે પોતાનું નિર્મળ સ્વરૂપ છે કે જે મલિન જ્ઞાનમાં પ્રતિભાસતું નહોતું એ નિર્મળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. નિર્મળ સ્વરૂપ નિર્મળ જ્ઞાનમાં પ્રતિભાસે, નિર્મળ સ્વરૂપ મલિન જ્ઞાનમાં મતિમલિન હોય ત્યાં સુધી પ્રતિભાસે. આવો નિયમ છે એટલે આગળ ઉપર એ કાર્ય થવાનું. પણ અહીંયા બીજ રોપાઈ ગયું, સમ્યક દર્શનનું બીજ અહીંયા રોપાઈ ગયું એટલે આ આર્ટિકલ સંકેતના બીજ રૂપે લીધો છે. સંકેતનું બીજ શું? અહીંયા એક થોડી વિશેષ વાત પણ કૃપાળુ દેવે કરી છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે અથવા પરમ વિનયને સૂચવે છે એને પૂરેપૂરો વિનય આવે, જેટલો ભગવાન પ્રત્યે વિનય આવે એટલો જ્ઞાની પ્રત્યે વિનય આવે. અને તેથી જ્ઞાનીને ભગવાન કહેવાની આપણે ત્યાં પ્રણાલિકા પણ ચાલે છે. આપણે કૃપાળુદેવને ભગવાન કહીએ છીએ કે નથી કહેતા? વાત તો ખુલ્લી છે કે 33 વર્ષ અને 5.5 મહિના પછી એમનું આયુષ્ય પૂરું થયું. અલ્પ આયુષ્યમાં મનુષ્ય ભાવ પૂરો થયો અને એ દરમિયાન એમનું બાહ્ય જીવન ગૃહસ્થીનું હતું, વ્યાપાર અને કુટુંબ પરિવારની વચ્ચે રહેલા હતા. એમ છતાં પણ આપણે એમને ભગવાન કેમ કહીએ છીએ? કેમ કે જેમ ભગવાનના નિમિત્તે તરાય છે તેમ તેમના નિમિત્તે તરી શકાય છે. માટે ભગવાન તુલ્ય છે. ભગવાન તુલ્યને ભગવાન કહેવું એમાં કોઈ મોટી વાત નથી, એ તો સીધી સાદી વાત છે. એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી જે કારણથી હવે અહીંયા એક બહુ વિશિષ્ટ વાત કરી છે. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. શું? સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. આ એક પરિણામની અંદર નવું લક્ષણ ઉત્પન્ન થાય છે. કેમ કે જેવો સત્પુરુષનો આત્મા પરિપૂર્ણ પરમાત્મ પદે બિરાજમાન છે, એવા જ બધા આત્માઓ છે. જ્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ મનાય ત્યારે આવી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય તો પણ એ જીવને અહંભાવ અહંકારની ઉત્પત્તિ ન થાય, અને નહીતર થયા વિના રહે નહીં. આ એક વિશિષ્ટતા કહો કે એક અલૌકિક સુંદરતા કહો. કે અવસ્થામાં જ્ઞાની પુરુષની ઓળખાણ થવી એક અપૂર્વ ઘટના છે. કેવી ઘટના છે? અપૂર્વ ઘટના છે, કદી કોઈને થઈ નથી. અને એ સ્થિતિ આવે ત્યારે એની યોગ્યતા વિશેષ હોય છે, નિર્મળતા હોય છે. ત્યારે ઉપરના સ્ટેજમાંથી પસાર થયેલો જીવ છે, અલ્પ સુખની પણ સુખેચ્છા નથી, પછી ઓળખાણ થાય છે. તેમ છતાં બીજા જીવો પ્રત્યે એની વિનમ્રતા એટલી ને એટલી જળવાઈ રહી છે, એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે આમાંથી. અને એવી પરિસ્થિતિ ન ઊભી થાય તો સુપિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સમાં આવ્યા વિના રહે નહીં. કેમ કે આપણો પાગો વધ્યો છે અને પર્યાય બુદ્ધિ મોટી મોટીને દ્રવ્ય દ્રષ્ટિ હજી થઈ નથી. પણ એક સત્પુરુષની ઓળખાણ એક નવો ગુણ ઉત્પન્ન કરે છે અને એ ગુણને લઈને એને સર્વ પ્રાણી પ્રત્યે, સર્વ પ્રાણીને વિશે પોતાનું દાસત્વ મનાય છે. એટલી વિનમ્રતા સાથોસાથ ઉત્પન્ન થાય છે. આ ઓળખાણનો લાભ શું? કે અભિમાન ચાલ્યું ગયું, ક્યાંય અભિમાન થવાનો પ્રશ્ન ન રહ્યો, એટલી વિનમ્રતા આવે છે. જો ઓળખાણ થાય તો ઓળખાણનું આ ચિહ્ન ઉત્પન્ન થવું જ જોઈએ, પછી અટકવાનું કારણ નથી. ખરી ઓળખાણ થાય ત્યારે આમ થાય, આમ થયા વિના રહે નહીં. એટલે એમને સાથે જોડ્યું છે, જેથી કરીને કારણ લીધું. જેને લીધે, જેથીનો અર્થ શું થાય? જેને લીધે પરમ વિનય, પરમ વિનય એટલે પરમ નમ્રતા આવી, સત્પુરુષ પ્રત્યે પરમ વિનયતા આવી અને બીજાની સાથે ગમે તેમ વર્તે છે, એમ છે. જ્યારે પરમ વિનય આવે છે ત્યારે સર્વ પ્રાણીમાં પોતાનો દાસ હતો એને મનાય છે. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે ત્યાં પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય. કોઈ જીવ નાની પુરુષની વિશેષ ભક્તિ કરે છે, અતિ ભક્તિ કરે છે, ત્યારે એવા ભક્તિમાનને બીજા મુમુક્ષુઓ પણ વિશેષ સ્થાનમાં આદરમાં મૂકી દે છે. એનો આદર અને એનું સ્થાન થોડું બીજા મુમુક્ષુઓની અંદર આગળ પડતું સ્વાભાવિકપણે મનાય છે અથવા થાય છે. એ જાતનો પુણ્યયોગ પણ સાથે હોય છે. એવી સ્થિતિમાં એ સ્થિતિને કેવી રીતે પચાવી શકાય? ઓળખાણ હોય તો એમ ન થાય એમ કે છે. આ ઓળખાણનો લાભ છે, નહીતર જ્ઞાની પુરુષના સમીપવાસી અંતેવાસી તરીકેનો અહંભાવ એ રોકવો બહુ મુશ્કેલ છે, અને એ સ્થિતિને પચાવવી તો બહુ મુશ્કેલ છે. અહીંયા જો કહે છે કે ખરેખરી ઓળખાણ થઈ હોય તો સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય, અને એવી પરિસ્થિતિ એ પરમ યોગ્યતાની પ્રાપ્તિરૂપ છે. એ વખતે એને પરમ યોગ્યતા આવે છે, સારામાં સારી યોગ્યતા આવે છે. એ જીવ આગળ વધીને સ્વરૂપની ઓળખાણ કરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી જશે, એને અવરોધ નહીં રહે. એવું પરમ દૈન્યત્વ એટલે એવો પરમ વિનય, જ્યાં સુધી આવરિત રહ્યું છે, શું એટલે જ્યાં સુધી પ્રગટ નથી થયું, પ્રગટ થવાની યોગ્યતા હોવા છતાં પ્રગટ થયું નથી, ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. ત્યાં સુધી મુમુક્ષુની ભૂમિકામાં પણ આ પ્રકારનો પ્રતિબંધ વર્તે છે એમ જાણવા યોગ્ય છે. 172 પત્રમાં કૃપાળુ દેવે મુમુક્ષુને અવરોધરૂપ કારણોમાં ચાર પ્રકારના પ્રતિબંધ લીધા છે. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. સમાજની શરમથી નાની પુરુષના સમાગમમાં જતા રોકાય, અથવા અપમાન ભયથી, અપકીર્તિ ભયથી રોકાય, એનું આત્મકલ્યાણ કદી ન થાય. કુટુંબ પ્રતિબંધમાં કુટુંબને પહેલાં રાજી રાખ્યા પછી આત્મકલ્યાણ કરવું, એનું પણ આત્મકલ્યાણ કદી ન થાય. તો કુટુંબને નારાજ કરીને આત્મકલ્યાણ કરવું એ પ્રશ્ન નથી. અહીંયા સમજદાર હોય એને સમજાવવા જોઈએ કે આ એક બહુ મોટું કામ છે. મારો આત્મા સિદ્ધપદ લેવા નીકળ્યો છે, નાનું ઊંસોનું કામ લેવા માટેનો આ વાત નથી. જેમ મોટા કામનું મહત્વ જગતમાં મોટું છે, એમ આ કામનું મહત્વ પણ એ કામ સમજાય તો એનું મહત્વ મોટું છે એમ સમજાયા વિના રહે નહીં. અને જ્યાં મોટું કામ હોય ત્યાં ઇન્વોલ્વમેન્ટ પણ મોટું હોય એ પણ સમજી શકાય એવી વાત છે. તો એની પાછળ પૂરી શક્તિથી કોઈ લાગી જાય છે ત્યારે બીજા બધેથી એનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થાય, ત્યારે પહેલી અસર કુટુંબના સભ્યો ઉપર આવે છે. કેમ કે કુટુંબના સભ્યોમાં રાગની લાગણી છે, એનાથી કુટુંબનો માળો ચાલે છે, એમાં ફેર દેખાય એટલે રાગ ઉપર ઘા પડે ત્યારે રાગનો પ્રકાર પલટીને એ જ લાગણી દ્વેષમાં પરિણમે છે. રાગ પલટીને દ્વેષમાં આવે છે એટલે નારાજગી ઉત્પન્ન થાય છે. પ્રાય આમ બને છે, કોઈને નથી પણ બનતું, પણ લગભગ એવું બનતું હોય છે. આત્મકલ્યાણ કરવા નીકળેલો જીવ પોતાના આત્મકલ્યાણની મુખ્યતા એટલી કરે છે કે એમાં એને આખું જગત ગૌણ કરવું પડે છે, એમાં કુટુંબનો સમાવેશ પણ થઈ જાય છે, આખું જગત ગૌણ કરે છે. અને એ અવગુણ નથી પણ એક સદગુણ છે, બહુ મોટો સદગુણ છે. પછી શરીર પ્રતિબંધ, શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા સાતા અસાતાને ગૌણ કરીને આત્મકલ્યાણ સાધવા નીકળ્યો છે એને આત્મકલ્યાણ સદાશે. જ્યાં પોતાના શરીરને ગૌણ કરવું છે ત્યાં બીજા સમાજના કે કુટુંબના સભ્યોને ગૌણ કરવા પડે તો બહુ સ્વાભાવિક છે કે મારી સાતા અસાતાને, મારી અનુકૂળતા પ્રતિકૂળતા પણ મારે જોવાની નથી, મારે એક આત્મકલ્યાણ સાધવું એટલું જ જોવાનું રહે છે. ત્યાર પછીના સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ તો પોતાના જે મિસકોન્સેપ્ટને કારણે જે સંકલ્પો થયા કરે છે, મિથ્યા આગ્રહને કારણે, પૂર્વગ્રહોને કારણે થયા કરે છે, એને પણ તોડીને જીવ આત્મકલ્યાણ કરે છે. એ ચારે પ્રતિબંધમાંથી નીકળ્યા પછી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ના આવે તો એ પાંચમો પ્રતિબંધ છે એમ અહીંયા કહેવું છે. એક પ્રતિબંધ શબ્દ વાપરો છે અહીંયા, શું કે જ્યાં સુધી એવું પરમ દૈન્યત્વ આવૃત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. પ્રતિબંધ શબ્દ વાપરો છે એ પાંચમો પ્રતિબંધ છે. એ પાંચમો પ્રતિબંધ તૂટે ત્યારે પરમ યોગ્યતાની પ્રાપ્તિ થઈ અને એ જીવ નિર્વાણ પદનો અધિકારી થાય છે. આ બિલકુલ સાયન્સ છે, વિજ્ઞાન છે આ વિષયનો. જ્યાં સુધી એ પ્રકારના પરિણામો ન થાય ત્યાં સુધી જીવ કોઈ આત્મકલ્યાણની અપેક્ષા રાખે તો એ વ્યર્થ છે. અને જીવને આ સિવાય પરિભ્રમણ મટવાની, પરિભ્રમણ તૂટવાની બીજી કોઈ રીત, બીજો કોઈ રસ્તો, બીજો કોઈ ઉપાય, બીજો કાંઈ છે નહીં. ત્રણ કાળમાં આ એક જ ઉપાય છે. સમય પૂરો થાય છે, વિષય ઉપરનો સ્વાદ